તારીખ 27/6/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 352 અને 353 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 146
પ્રશ્ન થયો છે અનંત જ્ઞાનીઓ કા એકમાં તો બને છે જ્ઞાની કો નિશંકતા આ જાતી હૈ કે બીજાના મત મળે છે માટે નિશંકતા છે અનંત જ્ઞાનીઓના મત એક થયા માટે નિશંકતા છે નિશંકતાનો આધાર બીજાના મત છે હું કહું છું એમ મારા ગુરુ પણ કહે છે મારા ગુરુના ગુરુ પરમ ગુરુ એવા તીર્થંકર પણ એમ જ કહે છે માટે હું નિશંક છું એમ છે કાંઈ નહીં એટલા માટે ઉત્તર અનંત જ્ઞાનીઓ કા એક મત હોને સે નહીં એ કારણ નથી નિશંકાનું પરંતુ અપના સુખ પીને સે જ્ઞાની કો નિશંકતા આ જાતી જો આજની ગાથાનો વિષય આવી જ્ઞાનમાં સંતૃપ્ત થા જ્ઞાનનો અનુભવ કર જ્ઞાનમાં સંતોષ પામ એમાં જ રુચિ પામ તને કોઈ વચન અગોચર સુખ થશે ને તારે બીજાને પૂછવું નહીં પડે એટલે નિશંકતા આવશે અહીંયા કે જે સુખ પીવાથી નિશંકતા આવે છે અનુભવમાં સુખનો અનુભવ થાય છે એનાથી નિશંકતા આવે છે જ્યાં સુધી જાણપણારૂપ જ્ઞાન હોય પણ અનુભવરૂપ જ્ઞાન ન હોય ત્યાં સુધી નિશંકતા ન આવે કેમ કે જાણપણાનો આધાર આત્મા નથી જાણપણાનો આધાર શબ્દો છે પૂતગળ છે શાસ્ત્ર છે ગુરુવચન છે એ બધા પૂતગળો છે પોતાના આધારે જે નિશંકતા આવે એ પરના આધારે નિશંકતા ન આવે પરાધીન પણ છે અને સુખમાં પણ અનુભવ કાળે પ્રત્યક્ષ પણ વ્યક્ત થાય છે જે પરોક્ષ પણ હતું એ પરોક્ષ પણ વિલય પામીને પ્રત્યક્ષ પણ પ્રગટ છે ત્યાં સ્વભાવ પણ પ્રત્યક્ષતા નથી એટલે ત્યાં પ્રત્યક્ષ અનુભવ છે ત્યાં શંકાનું અવકાશ શું છે ત્યાં શંકાનું કારણ શું છે ત્યાં પછી કોઈ શંકાનું કારણ રહેતું કાંસમાં સ્પષ્ટીકરણ છે થોડું કે જ્ઞાની કી નિશંકતા સ્વયં કે ઉપાદાન પર અથવા સ્વયં કે અનુભવ પર આધારિત રહે નિશંકતાનો આધાર શું છે જ્ઞાનીને પોતાનો અનુભવ પ્રત્યક્ષ અનુભવ એને આધાર છે અથવા એ ઉપાદાનનો પોતાનો પર્યાય છે માટે એ આધાર સાચો આધાર છે એ નિશંકતા છે એ એટલી નિશંકતા છે કે નિર્જરાધિકારમાં તો આગળ જઈને એમ કહ્યું છે કે વજ્રપાત થાય જગતમાં ધરતીકંપ થાય નહીં ધરતીકંપ તો અમુક જગ્યાએ થાય ને બાકીની જગ્યાએ ન થાય પણ વજ્રપાત થાય અને ત્રણ લોક ખળગળી ઉઠે ક્યાં ત્રણ લોક ખળગળી ઉઠે તો જ્ઞાની નિશંક છે કે હું નિર્ભય છું મારા ચૈતન્ય ગઢમાં કોઈનો પ્રવેશ નથી મારો ચૈતન્ય કિલ્લો અભેદ્ય કિલ્લો છે જેને ભેદીને કોઈ અંદર આવી શકે એવું નથી પછી ભયશો વિકલ્પશો શંકાશે ચિંતાશે કે જીવને કાંઈ દુઃખના કારણરૂપ એક વિકલ્પ કરવાની જરૂર રહેતી નથી ભય શંકા એ તો જરૂર જ નથી ચિંતાની તો જરૂર નથી એ બધા દુઃખદાયક પર્યાયો છે પણ એક વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી કેમ કે અનુભવ નિર્વિકલ્પ થયો છે અનુભવ નિર્વિકલ્પ થયો હોવાથી પોતાના સ્વરૂપ માટેનો એનો નિર્ણય પણ નિર્વિકલ્પ થઈ ગયો છે એટલે જ્ઞાની નિશંક છે અને જ્ઞાની નિર્ભય છે, અને તેથી જ્ઞાની નિસંગ રહી શકે છે. બીજા જીવો નિસંગ રહેવા જાય તો તકલીફ થાય. જે સ્વરૂપમાં નિશંક હોય તે જ નિર્ભય હોય અને તે જ નિસંગ રહી શકે. બીજો અસંગ કે નિસંગ રહેવા જાય તો ભયની ઉત્પત્તિ થઈ જાય અંદર, કેમ કે અનાદિની જે ભય સંજ્ઞા છે એ ઉભી છે, એ સ્વરૂપના નિર્ભય સ્વરૂપના આશરે ટળી નથી. આમ તો ઘણા માણસો એકાંતમાં નિસંગપણે રહેવાના પ્રયોગ કરે છે, પણ એ ઉભાંગડે કરે છે, પદ્ધતિ શરૂઆત નથી. ક્રમભંગ, ક્રમ વિપર્યાસ એ બધું સાથે છે એની અંદર, એટલે એનું વિપરિણામ આવે છે. એનું પરિણામ સારું નથી આવતું, યથાર્થ નથી. વિજ્ઞાની કો સ્વયં કે ઉપાદાન ઓર અનુભવ પર આધારિત હૈ નિશંકતા, દૂસરે નિમિત્ત કે આધારિત ઉસકી નિશંકતા નહીં હૈ. કે ગુરુ કહેતે હૈ, જીનેન્દ્ર કહેતે હૈ, એ નિશંકતા કા સહી આધાર નહીં. ઠીક પ્રશ્ન ચાલ્યો. અનંત જ્ઞાનીઓનો એક મત છે માટે નિશંકતા આવે છે કે નહીં? એક નો ટેકો લેવો નથી ને અનંતનો ટેકો લેવો નથી. મારો ઉપાદાન એટલું સમર્થ છે જેમાં અનંત સામર્થ છે, તેથી સમર્થ છે કે જેને બીજાનો ટેકો લેવાની જરૂર નથી, કોઈનો ટેકો લેવાની.
વસ્તુ સ્થિતિ આ છે, અજાણ છે એટલે જાણકારી કરી છે.
જાણકારીનો પ્રયત્ન કર્યો, હવે અનુભવ જ્ઞાન નો પ્રયત્ન કરે. કેમ કે તૃપ્તિ તો અનુભવ વગર થવાની નથી, જાણકારી થી તૃપ્તિ નહીં થાય. અને જાણકારીમાં મનાશ્રિત જ્ઞાન છે, હજી જ્યાં સુધી જાણકારી કરે છે ત્યાં સુધી મનાશ્રિત જ્ઞાન છે. અથવા જેણે કહ્યું એના ઉપર વિશ્વાસ રાખ્યો એનો આશ્રય છે, એટલે નિમિત્ત આશ્રિત જ્ઞાન છે, એ ઉપાદાન આશ્રિત જ્ઞાન નથી. અનુભવ જ્ઞાન છે એ ઉપાદાન આશ્રિત
જ્ઞાન છે. સુખ પીને કી જો અભિલાષા હો, ઇસમે એસા હૈ, અપના સુખ પીને કી અભિલાષા હો તો વિકલ્પ મેં યે બાત નહીં આતી કે અનંત જ્ઞાની કો એક મત હોતા હૈ. વિકલ્પોમાં યે બાત રહેતી હૈ, અનંત જ્ઞાનીઓ કો એક હી મત હોતા હૈ. સુખ અપના પિયા નહીં હૈ, પીને કી અભિલાષા હો તો વિકલ્પોમાં યે બાત રહેતી કે નહીં કે અનંત જ્ઞાનીઓ કો એક મત હોતા હૈ.
ઠીક હૈ, વો જાણકારી કા એક વિષય હૈ કે અનંત જ્ઞાનીઓ કા એક મત હોતા હૈ. જ્ઞાની જ્ઞાની કે વિષય મે મતભેદ નહીં હોતા હંમેશા. યદ્યપિ એસા હમ જાનતે હુએ ભી હમે શંકા પડતી હૈ કે સુગાનીજી એસા કહેતે હૈ, રાયચંદજી એસા કહેતે હૈ, સમયસાર એસા કહેતા હૈ. અગર હમ દૃઢ હોતે કે અનંત જ્ઞાનીઓ કા એક હી મત હોતા તો હમકો યે વિકલ્પ નહીં ઉઠતા. તમે વિકલ્પ ઉઠતા હૈ કે નહીં ઉઠતા હૈ? ઇસકા ક્યા કારણ હૈ? વિકલ્પ ઉઠને કા કોઈ નિમિત્ત હૈ? ઉસમે નિમિત્ત ક્યા હૈ કે હરેક કી કથન પદ્ધતિ અલગ અલગ હૈ. હરેક હરેક કો કહેને કા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ અલગ હૈ, ઉદય અલગ અલગ હોને સે ઓર ભાષા વર્ગના ઓર અપના પૂર્વ કર્મ સે કહેને કા ક્ષોભસમ વગેરે અલગ અલગ હૈ. ઇસલિયે કથન મે અંતર દેખને મે આતા હૈ. લેકિન હમે સિર્ફ કથન નહીં દેખના હૈ, હમે અભિપ્રાય દેખના હૈ, જિસકો મત કહેતે હૈ. તો અભિપ્રાય સબો કા એક હૈ, એક હી મત હૈ, એક હી અભિપ્રાય હૈ. કિસી કા કિસી જ્ઞાની કા દો મત હો સકતા નહીં હૈ જ્ઞાની જ્ઞાની કે બીચ. તો હમ તો અભિપ્રાય કો તો દેખતે નહીં, શૈલી કો દેખતે હૈ, કથન પદ્ધતિ કો દેખતે હૈ. ઓર ઉસમે ભી કિસને કહા કૈસા કિસલિયે ક્યા કહા ક્યું કહા વો તો દેખતે નહીં. મેને વ્યક્તિગત કહા સમષ્ટિગત કહા વો ભી વિચાર કરતે નહીં. और मिलान बराबर करना चाहते हैं। जैसे कैसी भूल होती है, देखिए मनुष्यों को भी कैसी कैसी भूल होती है। तो ज्ञानी के पास जाएगा, ज्ञानी के क्या पास जाएगा, उसको भी औदयिक भाव तो होते हैं, सभी को एक सरखे तो होते नहीं, कोई निवृत्त होते हैं कोई प्रवृत्त होते हैं। निवृत्त होते हुए भी कभी कैसा परिणाम कैसा विकल्प भी आता है, बाहर में उदय नहीं होते हुए अंतर में उदय होता है, परिणाम कैसा भी आ जाता है। तो उसको शंका पड़ती है कि ज्ञानी है निवृत्त है कोई प्रवृत्ति नहीं है, मैंने गृहस्थी नहीं है व्यापार नहीं है व्यवसाय नहीं है, फिर उनको ऐसा विकल्प क्यों आया, शंका पड़ेगी कि ऐसा विकल्प क्यों आया। तो उसने मान रखा है ये ऐसा ज्ञानी है उसको ऐसा विकल्प नहीं आना चाहिए, उसकी मान्यता क्या है, ऐसे ज्ञानी को ऐसा विकल्प नहीं आना चाहिए, और आया हमारे सामने, फिर क्या परिस्थिति होगी कि हमारी मान्यता के अनुकूल तो परिस्थिति रही नहीं, हमें शंका होगी ऐसा क्यों ऐसा क्यों, ये शंका हो जाएगी। अब वो मिलान करने वाला वो नहीं देखता, ऐसा इतना विचार नहीं करता कि इनका एक उदय भाव है, और उदय भाव तो मेरे भी है, तो मेरे उदय भाव किस तरह के हैं और उनके उदय भाव किस तरह के हैं, और उसी स्तर में ये गुणस्थान की मर्यादा में है कि नहीं है, इतनी गहराई में नहीं जाता। अपना उदय भाव का तो कोई ठिकाना ही नहीं रहता, गिर करके कहां से कहां चला जाता है उसका कोई ठिकाना नहीं रहता, और ज्ञानी के लिए उतनी अपेक्षा रखे जैसे कोई महामुनि हो तो ऐसी अपेक्षा रखे, तो फिर उनको शंका पड़ जाती है। तो वैचारिक भूमिका में कि अपरिपक्व विचार की भूमिका है क्या, जहां तक विचार की भूमिका परिपक्व नहीं होती है मुमुक्षु की, वहां तक उनको कहीं न कहीं ऐसा कोई गोथा को खा जाता है कि उनके सारी जो वैचारिक परिस्थिति है वो डिस्टर्ब हो जाती है, गड़बड़ हो जाती है, बहुत बड़ी गड़बड़ी मच जाती है उसमें, क्योंकि ये शंका है एक शल्य रूप में पैदा हो जाती है, वहाँ अभिप्राय बन जाता है तो शल्य हो जाता है, शल्य है वो अभिप्राय का विषय है, परिणाम का विषय नहीं है, वो अभिप्राय विपरीत ये शल्य रूप में हो जाता है। इसलिए ये ज्ञानी का आश्रय क्यों लेने को कहा, क्योंकि मनुष्य को ज्ञानी के आश्रय में आराधन करना है, ऐसा क्यों कहा, तो वो कहाँ भूल करेगा उसको खुद को ही पता नहीं, ज्ञानी को पता है वो कहाँ भूल करने वाला है, वो उसको बचा लेगा, देख भाई इस जगह ऐसी भूल मत करना, ऐसी भूल करने से तुम्हें नुकसान हो जाएगा। इसलिए मुमुक्षु के लिए एक कल्प वृक्ष है कि जिसके आश्रय से वो अपना कल्याण सुगमता से साध साध सकता है। एक मत हो मार्ग अंदर जितला ज्ञानी थया एवं अनंत काल में कोई बीजो मत नहीं, अनंता ज्ञानी थया अनंता मुनिओ थया अनंता सर्वज्ञ थया, बधा नो एक मत, कोई ना बे मत नहीं, जे सर्वज्ञ नो मत तेज सम्यक दृष्टि नो मत, जे सम्यक दृष्टि नो मत तेज सर्वज्ञ नो मत, मत मा कोई फेर नहीं।
તીર્થંકરો પણ એમ કે છે કે આગલા તીર્થ તીર્થંકરો જે કહ્યું એ જ કહું છું, મારું ઘરનું કશું જ નથી.
કોઈ કોઈ કોઈનું ઘરનું કહેતા જ નથી, વસ્તુનું સ્વરૂપ જ કહે છે. એ તો આત્મા એક જાતિનો પદાર્થ છે, જાતિ અપેક્ષા એ તો એક જાતિ છે બધા આત્માની. એના જે ગુણધર્મો છે એ બધાના એક સરખા છે, અને એનો અનુભવ પણ એક જ પ્રકારે થાય છે. કારણ કે સાયન્સ છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. આત્મા એક વૈજ્ઞાનિક પદાર્થ છે, એનું કાર્ય પણ એના વિજ્ઞાન અનુસાર થાય છે. પછી બીજી રીતે થવાનું કારણ શું છે? આગલા તીર્થંકરોમાં બધાએ એમ જ કહ્યું, જે વસ્તુનું સ્વરૂપ છે અમે કહીએ છીએ. પૂર્વના તીર્થંકરોએ પણ એમ જ જાણ્યું છે, અમે પણ એટલે વર્તમાનમાં એમ જાણીએ છીએ, ભવિષ્યમાં પણ એમ જ જાણવાના છે. પછી બેન થવાનો પ્રશ્ન રહેતો નથી. મુમુક્ષુએ વિચારમાં એ લીધું હોય તો પણ એના ઉપર કેટલો ટકી શકે એ બીજી વાત છે. જ્ઞાનીને ઓળખાણ થાય છે, જ્ઞાનીની ઓળખાણ થવી એ બહુ દુર્લભ છે. પહેલી વાત તો એ છે, એક તો ઓળખાણ થવી દુર્લભ છે. બહુ ભાગ તો હનુમાનનું થાતી આવે, ઓળખાણ થાય પણ નિષ્ણતા આવે, અને ઓળખાણ થયા પછી પણ એ ઓળખાણ થયેલી એમાં ટકું એ તો બીજો પુરુષાર્થ માને. એક તો ઓળખાણ નથી કરી શકતો જીવ. કોઈ જીવ ઓળખાણ કરે છે તો ઓઘે ઓઘે કરે છે, તો વિચારો કરી શકતો ઓળખાણ કોઈ બળ નથી. હવે કોઈને સાચી ઓળખાણ થાય છે તો પણ એને એ ઓળખાણમાં ટકવા માટેનું બળ એ નથી, એની નવી પર્યાય આગળ. ત્યાં કેટલી પરિપક્વતા હોય તો એને ક્યાંય શંકા ન પડે, એને ક્યાંય શંકા ન પડે, અને નહીતર એને ક્યાંક ને ક્યાંક શંકા પડે. કાલે પત્ર જે આમાં આખો નથી છપાણો, એવો 339 પત્ર ઈડરમાંથી આખો મળ્યો છે. રેવાશંકરભાઈજી એમના કાકાજી સસરા ભાગીદાર હતા, એમના પરિણામમાં બહુ ફેરફાર થઈ ગયો છે. ભાગીદારી કર્યા ઈડરમાંથી નીકળ્યા છે. અને શ્રીમદજીએ એને એના આત્માનું અહિત ન થાય માટે ઘણું સહન કર્યું છે. આરાધનાના ભોગે પ્રવૃત્તિ કરી છે, સહન કર્યું છે. કેટલું બધું સહન કર્યું છે. એટલે આમાં નહીતર એમને શરૂઆતમાં પૂછી બુદ્ધિ થઈ ગઈ, અને પોતે લખો છો વિસ્મરણ કરી ગયા હોય એવું લાગે છે. એ વાત સાવ વિસ્મરણ કરી ગયા હોય એવી એમની વર્તના દેખાય, એવું બોલી જાય છે. બહુ અભરણ છે. ક્યાંક તો એને શંકા પડશે, ક્યાંક ભૂલ કાઢશે, ક્યાંક જોશે, ક્યાં નહીં. આમ ન હોય, આમ હોવું જોઈએ, આમ ન હોય ને આમ. જે પોતાથી આગળ છે, જે પોતાથી ઉપર છે, એને નીચે વાળો એમ કંઈક આમ ન હોય, એ વાત બરાબર છે, ન્યાયસંગત છે, બિલકુલ ન્યાયસંગત છે. ન્યાયસંગત તો નથી, પણ અભક્તિના પરિણામ અનંત સંસારનું કારણ છે. સામાન્ય પરિણામો જે જગતના વ્યવહારના ઉદયના પરિણામો છે તે અનંત સંસારનું કારણ નથી, પણ જ્ઞાની પુરુષ પ્રત્યેના આ પ્રકારના પરિણામ અનંત સંસારનું કારણ છે અભક્તિના પરિણામ.
ગુરુગમ વગર આગળ વધી શકાય છે.
ગુરુ નો આશ્રયમાં બચી જાય, બચવાના ચાન્સ ઘણા છે. ગુરુ નો આશ્રય ન હોય તો પડવાના ચાન્સ ઘણા છે. એક અંત નથી એવા પણ સમર્થ મહાત્માઓ છે કે જે તો સંસ્કારને લઈને ગુરુ વગર પણ વિકાસ પામતા. આ સુગાનિધિને પ્રથમ તો ગુરુ મળ્યા, પણ વિકાસ ઘણો ફાયદો છે ગુરુની અનુપસ્થિતિમાં ફાયદો છે. ઘણી આરાધના કરી છે, એક ભાવ રહી ગયો ને બાકીના બધા કર્મોને ખતમ કર્યા. એ એકલા હાથે કામ કર્યું, સાત સાત વર્ષ સુધી સંગઢ આવ્યા નથી, ગુરુદેવને દર્શન કર્યા નથી. નિરણી વેદના થઈ છે પણ યોગ નથી બેઠો, છતાં કામ નથી. એવા પણ મહાપુરુષ નથી હોતા. પણ મુમુક્ષુને માટે જે બાલ્ય અવસ્થામાં છે એનો તો ઉછેર એની માતા પિતા કરે, એ સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી હોતો. નથી એને બેસતા આવડતું, નથી એને ચાલતા આવડતું, નથી એને બોલતા આવડતું કે નથી એને રોતા આવડતું. બાળક તો ફૂલ છે, એને તો ઉછેરવું જ પડે. મુમુક્ષુ તો બાલ્ય અવસ્થા છે, એટલે ભલું એના માટે એ છે જ્ઞાનીના આશ્રયે પોતાનો વિકાસ સાધે. શક્તિ આવ્યા પછી પોતાની જરૂર નહીં પડે, પછી ભલે ન દોડે, પણ બેસતાને ચાલતા શીખે ત્યાં સુધી તો એને પરવરિશની જરૂર છે. અને એ વાત તો કરી જ્ઞાન જ્ઞાન તો દેવતા જેવું છે,
ગુરુ ગમ રૂપે ચીપ્યો ન હોય જ્ઞાનને પકડવા જાવ તો દાદી જ હોય.
આખરમાં તો નિમિત્ત છે, પણ છતાંય તે એનું જે સ્થાન છે નિમિત્ત નિમિત્ત સંબંધે એ સમજવું રહ્યું. ઉપાદાનની કચાસ અને અયોગ્યતા હોય ત્યારે તો વિશેષ એ નિમિત્તાધીન વૃત્તિમાં જ ઊભો છે. બાળપણ પણ જે જે નિમિત્તો ઊભા થાય છે એ જ પ્રમાણે એને અસર થવા માંડે છે. પ્રતિકૂળતામાં પ્રતિકૂળતાઓની, અનુકૂળતામાં અનુકૂળતાઓની, તો પછી એને આ નિમિત્તોમાં રહેવામાં શું વાંધો છે કે જેમાં સદગુરુ નિમિત્ત પડે. એ પરિસ્થિતિમાં એવી ઉપાદાનની જ્યારે એવી યોગ્યતા છે ત્યારે એને એવા નિમિત્તો વચ્ચે રહેવું એના માટે હિતાવળ છે. એ ઉપાદાનને અનુસરીને વાત છે, વાત નિમિત્ત પ્રધાન કહેવાતી હોવા છતાં વાત ઉપાદાનને અનુસરીને છે. એનું ઉપાદાન એવું છે ત્યારે શું એ રીતે જ્ઞાન એવું શીખવામાં આપ્યું છે. ચોક્કસ વાત છે, એની ઓળખાણ થાય તો મોટી વાત છે. ઓળખાણ થાય કે આ રીતે પુરુષાર્થ કર્યો છે, કોઈ ઓળખાણ થાય એ બહુ જીવને માટે મુમુક્ષુને માટે બહુ મોટી વાત છે. અને વાંચવાનો એક જ મતલબ છે, એમના વચનામૃતો વાંચવાનો મતલબ જ એટલો છે કે એમને અંતરમાં કઈ રીતે કામ કર્યું જો સમજવામાં આવે તો સમજાવનારને આત્માર્થ સદાય એવું છે, એનું કામ નીકળી જાય એવું છે.
ઘણી
ખરાબ હતી. વઢવાણમાં છેલ્લે ટ્રીટમેન્ટ માટે રોકાણ હતા, વઢવાણ કા સુરેન્દ્રનગર. ત્યારે કોઈ મુમુક્ષુએ વિનંતી કરી, સાહેબ આપણે એક બે ફોટા લઈ લેવા છે. ફોટોગ્રાફરને લાવીને ફોટા લીધેલા છે. જ્યારે પોતે ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનસ્થ અવસ્થામાં ખડગાસન અને પદ્માસન હતા ત્યારે ફોટા લઈ લીધેલા છે. ફક્ત જોઈને લેનારે તો બહુ બુદ્ધિ વાપરીને કામ કર્યું છે.
ખરેખર
ઘણો પુરુષાર્થ, એમનો પુરુષાર્થ અને સુગાનીજીનો પુરુષાર્થ બિલકુલ ટેલી થાય છે, બિલકુલ ટેલી થાય છે. કેમ કે બેને ઉદય ગ્રસ્તીનો છે, બેને સમય થોડો મળ્યો છે, સત્સંગ નથી મળ્યો, ગુરુ નથી મળ્યા. અમને તો ગુરુ નથી મળ્યા, એમને મળ્યા છે પણ સમય હું નથી રહ્યો એટલો. પણ પુરુષાર્થ બહુ ટેલી થાય છે, એમની ગ્રસ્ત અવસ્થા છે. બંનેને આ ગ્રસ્તીને એનો ઉદય માથે પડ્યો છે, આવી પડેલો ઉદય છે, અને છતાં પુરુષાર્થ સાધ્યો છે. અને એ ભાવ બાકી રહે એટલે હદ સુધી કામ કરી ગયા છે. એટલે આ કાળમાં આ ક્ષેત્રમાં છેલ્લી હદનું કામ કર્યું છે. આ કાળમાં આ ક્ષેત્રમાં કોઈ કામ કરે તો એને એક ભાવ તો બાકી રહી જાય, એ એટલે હદ સુધી પહોંચી ગયા. એટલે પર્યાપ્ત માત્રામાં પુરુષાર્થ કરી દીધો, પહોંચાય એટલું જવું, દોડાય એટલું દોડી દીધું, એમ કહ્યું તો ચાલે. પણ આ તો અરૂપી પદાર્થ ની ટેકનિક છે, ઓલી તો રૂપી પદાર્થ ની ટેકનિક છે. મારની તો હાઈલી ટેકનિકલ સબ્જેક્ટ, એટલે તો આજે અત્યાર સુધી ગોથા ખાધા છે. એમાં અત્યાર સુધી ભૂલો કરવાનું કારણ શું છે અને સંસાર નહીં કરવાનું કારણ શું છે તેની ખૂબી નથી સમજાણી. આ માર્ગની ખૂબી છે એ નથી
સમજાણી.
બહુ મુમુક્ષુ માટે તો અમૃત છે, આચાર્યોએ પોકારીને કહ્યું છે કે સત્સંગ એ અમૃત છે. મુનિઓ સુધી જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે શિક્ષક અને ત્યાં સુધી સત્સંગ ઉપદેશ હોય મુનિને, અને મુનિને સત્સંગ ઉપદેશ હોય નહીં દ્રવિલિંગના સંઘમાં જવાની ના પાડે છે. કોઈ મુનિ એમ દલીલ કરે સાહેબ કોઈ અત્યારે ભાવલિંગી છે નહીં, બધા દ્રવિલિંગી છે અને હું એકલો રહી શકતો નથી, તો કદાચ તો લગ્ન કરી લે પણ એના સંઘમાં જઈશ. સત્સંગ અને અસત્સંગ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત આપી દીધું. શું કે તું લગ્ન કરીશ, ચારિત્ર દોષમાં આવીશ તો તારું સમ્યક દર્શન નહીં જાય, પણ જો દ્રવિલિંગીનો સંગ કરીશ તારી શ્રદ્ધા કરી દેશે, તારી શ્રદ્ધા બદલાઈ જશે. કેમ કે એ શ્રદ્ધાભ્રષ્ટ, એ ધાર્મિક પુરુષ શ્રદ્ધાભ્રષ્ટ થઈ ગયો. એ તો બહુ જ બહુ મોટું દ્રષ્ટાંત લાગ્યું છે. સુગાનીજી ની તો નજરે જોયા છે, અમે છલમ મારતા જોયા છે, પુરુષાર્થ કરતા નથી જોયા. છલમ મારે છે, ધીમે ધીમે નથી જતા, લાઈન જ જુદી છે અંદર જવાનું. અને એક એક વાત તો જો કેવી રીતે કાપે છે, પર્યાયની વાત કેવી રીતે કાપે છે. કોઈએ પૂછ્યું કે શરૂઆત કેસે કરનાર, તો કે મેં પરિણામો વિશે સમજાના, બસ મેં પર્યાયથી શૂન્ય હું, ત્યાંથી તો શરૂઆત કરે છે. બીજી આટલી બધી નીચેની વાત લેતા છે, પાત્રતાનો વિષય ચર્ચામાં લગભગ આવ્યો નથી, બહુ જ ઓછો આવ્યો. એમને તો જે પોતાનું પરિણમન ચાલતું હતું ને એ જ બહાર મૂકતા હતા, સીધી વાત એવી છે. એમને એ પરિસ્થિતિમાં ચર્ચાઓ કરી છે, એને બીજી રીતે કેમ મપાય. જે વ્યક્તિએ જે પરિસ્થિતિમાં જે રીતે જે વાત કરી હોય એ એંગલથી જો સમજવામાં ન આવે, એ દ્રષ્ટિકોણ સાધીને જો સમજવામાં ન આવે તો એની બાજુ જે કહેવા માંગે છે એ ન સમજાય. આમ કેમ કીધું એમ જ થાય, કોઈને કોઈ જગ્યાએ એમ લાગે છે આમ કેમ કીધું, એનાથી આપણે રહીએ જ એટલે એમને તો વાત જ જાતની છે. એ અંદર જે પરિણમન જે ફોર્સથી ચાલતું હતું, કલકત્તા હોય ત્યારે સોંગ ઢાવા માટે રડે અને સોંગ ઢાવ્યા પછી કીધું હાલો ગુરુદેવ પાસે તો કે આપ જઈએ, મેં અહીંયા બેઠા દીયા એ હાલો ગુરુદેવની પાસે તો કે આપ ગુરુદેવ કે પાસે જઈએ, મેં તો ગુરુદેવ કોઈ અહીંયા બેઠા દીયા એ. શુભ ભાવમાં રોકાવું એવી વાત નથી, સોંગઢ આવું એ શુભ ભાવ હતો, પણ હવે સોંગઢ તો આવી ગયા, હવે હું તો કે આત્મામાં આવી જાય. સોંગઢ આવ્યા એટલે આપણે અત્યાર સુધી બહુ ભાવના આપી, સોંગઢ તો આવી ગયા એ સંતોષ પકડ્યો એટલે રોકાઈ ગયો. સોંગઢ આવ્યા એટલે આત્મામાં આવો, એ કઈ વાત એ તો રાત્રે સુતા ને રાત્રે ઊંઘાવે નહીં. વેગ અંદર પરિણામ નો એટલો ચાલતો હોય, કરંટ પુરુષાર્થ નો કરંટ ચાલે દિમાગમાંથી કાઢવાનો પ્રશ્ન જ નથી. દિલમાં પધરાવ્યા એને દિમાગમાં નો કાઢવાનો પ્રશ્ન જ અસ્થાને છે. પેલા દિમાગમાં આવે ને પછી દિલમાં આવે, પછી દિમાગમાંથી કાઢવાનો પ્રશ્ન ક્યારે આગળ વધી. પછી ઉત્તર બધા એ ફટાફટ એવી રીતે આપ્યા છે, ધડાકા બંધ એવી રીતે ઉત્તર આપ્યા છે. અને ગુરુદેવ એમાં એમનો પુરુષાર્થ જોયો છે, બીજું કઈ જોયું નથી, એમનો પુરુષાર્થ જોયો છે. આ પુરુષાર્થની તેજી, એને તેજી કહેવાય. આ બજારમાં તેજી મંદી આવે છે ને ભાડાપુર, આ તેજી જ બીજી જાતની છે. એકવાર કહ્યું અત્યારે સ્વર્ગમાં ગયા છે, પણ ઝપટ કરવાના છે તો શું થાય, બીજો ઉપાય નથી. એટલે બે ચાર સાગરની સ્થિતિ જાય, પણ ઝપટ કરશે, ત્યાંથી નીકળશે એટલે ઝપટ કરશે. એ અત્યારથી ખબર પડે છે પુત્રના લક્ષણ પારણામાંથી. એના ખાલી નિશ્ચય કી બાત કરે और अशुभ में रस पड़ा रहे तो वह निश्चयाभासी हो जाता है. निश्चयाभासी को नहीं कहवा है, तो बात तो करे जोर जोर थी निश्चय ने, अने एक थोड़ी चीज सरखाई नहीं मिले पोता भावती ने फावती त्या परिणाम गोल गोल ने पानी पानी थवा मंडे, रस पड़ी जाए. निश्चयाभास नो लक्षण छे. और शुभ में रस पड़ा रहे तो वो निश्चयाभासी हो जाता है. परंतु जो निश्चय स्वभाव में जोर देकर એટલે આશ્રય કરીને, આશ્રય કરીને પર્યાય મૂકી ગૌણતા કરે, એટલે પર્યાય માત્રની ગૌણતા કરે, વો નિશ્ચયાભાસી કેસે હોય? એને નિશ્ચયાભાસી સ્વરૂપના આશ્રય પર્યાય ગૌણ થાય, એને નિશ્ચયાભાસીનો સવાલ જ નથી રહેતો. ઓલાને તો અશુભ પર્યાયમાં રસ આવી ગયો, શુભમાં દુઃખ છે, એક વિકલ્પ માત્રમાં દુઃખ છે, અશુભમાં તો તીવ્ર દુઃખ છે. દુઃખ વધી ગયું તો એને ભાન ન રહ્યું કે દુઃખ વધી ગયું, એને તો મજા આવી, રસ પૂર્યો. નિશ્ચય નિશ્ચય એની પાસે નથી, પણ નિશ્ચયમાં કોઈ આભાસ છે. સ્પષ્ટીકરણ છે કે નિશ્ચયાભાસી કો નિશ્ચય સ્વરૂપ કા અવલંબન નહીં હોને છે. નિજાત્મ રસ કે વેદન છે શૂન્ય હૈ, ચૈતન્ય રસના વેદન થી એ ખાલી છે, એ જાતનો રસ જ નથી. ચૈતન્યના આત્માનો આત્મિક રસ એનામાં છે નહીં, કોઈ ઉત્પન્ન નથી થયો. ગૌર સિર્ફ નિશ્ચય કઈ બાતો મેં જોર દેતા લગાતા રહેતા હે, એક જાતનો એને અહીં ટેવ પડી એ જોર દેવા માંડે એ બાજુનું. એસી સ્થિતિવશ ઉસકો અશુભ મેં યાની પંચેન્દ્રિયો કે વિષયો મેં સુખ કે અભિપ્રાય પૂર્વક રસ આતા હે. શું છે એમને રસ નથી આવતો, રસ આવે છે અભિપ્રાય પૂર્વક નો એનો રસ છે, એટલે એનો રસ તીવ્ર થઈ જાય છે. એકલો રસ આવો બીજી વાત છે, અભિપ્રાય પૂર્વક રસ આપવો બીજી. એમાં સુખ છે એવો અભિપ્રાય એનો પડ્યો છે, હજી અભિપ્રાય બદલાનો જ નથી. સ્વરૂપ નિશ્ચય નહીં થયો હોવાને લીધે એનો અભિપ્રાય બદલાનો, અને અભિપ્રાય બદલાનો નથી માટે એને પંચેન્દ્રિયના વિષયનો યોગ થતા એને રસ આવ્યા વિના, તીવ્ર રસ થયા વિના રહે જ નહીં. કેમ કે અભિપ્રાય સુખનો પીડ્યો છે અને ઉદય સામે આવ્યો, કેરી ભાવતી હતી ને કેરી મળી, એને રસ રસ પીડ્યા વગર રહે જ નહીં. જો નિશ્યાભાષી કો પ્રમુખ લક્ષણ હોય, એ નિશ્યાભાષીનું મુખ્ય લક્ષણ છે. પડી જાય એને નિશ્ચયની વાત ગમે તેટલી હોય તો એ વાત યથાર્થ નથી. એ પ્રશ્ન એ થાય એવું છે કે તો પછી મુમુક્ષુએ નિશ્ચય ઉપર જોર ન દેવું ને વ્યવહાર ઉપર જોર દેવું તો પછી એમ નથી. નિશ્ચય ઉપર જોર એવી રીતે દેવું કે જેથી એનું નિરસપણું આવે, વ્યવહારમાં એનું નિરસપણું આવે, પર્યાયમાં વ્યવહારમાં એનું નિરસપણું કેળવાય એવો યથાર્થ પ્રકારે એને જોર આવવું જોઈએ. એમાં યથાર્થતા હોવી જોઈએ, નેત્ર આભાસ થઈ જશે. યથાર્થતા ક્યારે આવે કે સ્વરૂપ નિશ્ચયથી હોય તો જ આવે. નેત્ર જે વસ્તુ જ્ઞાનમાં નથી આવે એનું જોર ક્યાંથી આવે? તો કે જ્ઞાનમાં ન આવ્યું હોય, નિશ્ચય નથી એવા મુમુક્ષ હોય, શું કરવું? બીજો પ્રશ્ન ત્યાં પડે એવું છે તો કે એને નિશ્ચય થવા અર્થે એને પ્રયોગ કરવા, કે જેને લઈને એને નિશ્ચય થાય, સ્વરૂપના નિશ્ચય માટે એનો એનો પ્રયત્ન હોવો જોઈએ. એને હજી જોર દેવાનો સવાલ ઉભો નથી થતો. જેને સ્વરૂપનો પ્રતિભાસ નથી થયો એવા મુમુક્ષુને સ્વરૂપ પર જોર દેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે એને જાણ્યો નથી, મેટરિંગ ક્વેશ્ચન છે એને, તો જિજ્ઞાસાનો વિષય છે તો કે મારું સ્વરૂપ કેવું છે એ મારે જાણવું છે. જ્યાં સુધી અનુભવાંશ એને જણાય ત્યાં સુધી શાસ્ત્રના જાણપણાના આધારે જોર દેવાય આભાસી થઈ જાય. કેમ કે કલ્પના કરી છે એને તો શાસ્ત્રના વચનોના આધારે, એ કલ્પનામાં તો નિશ્ચય પાસે ચડી જાય. એટલે એને પહેલાં નિશ્ચય માટેનો પ્રયત્ન કરવો, નિશ્ચય માટેની પ્રવૃત્તિ કરવી, અંતરખોજ કરવી, વેદજ્ઞાન કરવું, અવલોકન કરવું, અને એ બધા પ્રયોગથી એને પહેલાં નિર્ણય કરવો. ત્યાં સુધી જોર દેવાનો અર્થ રહેતો નથી. જોર દેવા જશે ક્યાંય અને જે વ્યૂ જશે. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણે કરે છે. એટલે શું છે કે જે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે એમાં જ્ઞાન તે આત્મા આત્મભાવ અને એ સિવાયના જેટલા કોઈ પરિણામો તે અન્ય ભાવ, કેમ કે બધા વિભાવ રૂપે પરિણમે છે, ગુણ માત્ર અનંતા ગુણોનો વિપરીત પરિણામ છે. જેવો અંદર ભેદ જ્ઞાન કરીને બોધ બીજ પરિણમિત થાય તો ઉદાસીનતા થાય. આ આચરણ નો અધિકાર થયો, પરિણમન થવું તે આચરણ થયું. જ્ઞાનની વાત અને જ્ઞાનના આચરણમાં ફેર આ છે. વાત છે લુખી ચીજ છે અને પરિણમનમાં લુખાસ નથી, પરિણમનમાં પરિણમનનો અંશ છે, તદ અનુરૂપ પરિણામનો અંશ છે એ પરિણમન. એટલે એમ કહેવું છે કે નિશ્ચયનો વિષય તો જ્ઞાન તે આત્મા છે, જ્ઞાન છે ભાવિ. તો યથાર્થ છે એનો અર્થ શું કે અન્ય ભાવ અને અન્ય ભાવના વિષયમાં ઉદાસીનતા. ત્યારે નિશ્ચય પાસેને રસ પડે છે, થઈ ગયું ઉલટું. ઉલટામાં તો ઉદાસીનતા આવે. જો એને નિશ્ચય ઉપર ખરેખર યથાર્થ વજન ગયું હોય તો અન્ય ભાવ અને અન્ય દ્રવ્ય પ્રત્યે ઉદાસીનતા આવે. ઉદાસીનતા આવે તો મુક્ત થાય. ઉદાસીનતા નથી તો પકડ છે, પકડમાં મુક્ત ક્યાંથી થવાનું? સારો બોલ છે, ચોખ્ખો સારી છે. નિશ્ચય યથાર્થ નિશ્ચય અને નિશ્ચય આભાસ બે વચ્ચે ચોખ્ખો સારી છે. અને આપણે એક સમજવા જોઈએ યોગ્ય એવો વિષય છે. આપણે નિશ્ચયની ઘણી વાતો સાંભળવા મળી છે, વાંચવા મળી છે, જાણવા મળી છે, અને નિર્ણયના વિષયમાં અજાણપણું વર્તે છે, અથવા તો કલ્પિત રીતે નિર્ણય થઈ ગયો એમ માનવામાં આવે છે, અને પછી જે જોર દેવામાં આવે છે ત્યાં આભાસ થવાનો પરિસ્થિતિ ઊભી થાય છે. ક્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું એક તબક્કો, અને એ જિજ્ઞાસાની પૂરતી સ્વરૂપ નિશ્ચય કંઈ થાય તો સ્વરૂપ નિશ્ચયના જોરમાં આવે જે સહજ જ હોય છે, કૃત્રિમ કરવું પડતું નથી. અહીં એ બીજો તબક્કો એમ પદ્ધતિસર વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે. ગમે તેમ હાલવા મંડે, ચાલવા મંડે, શાસ્ત્ર વાંચીને સાંભળીને માર ખાઈ જાય છે. જેમ સમજા વગર વેપાર કરે તો શું કરે? દિવાલ કાઢે. મૂડી ગમે એટલી હોય પણ એ લાઈન જ સમજો ન હોય એમને વેપાર કરવા માટે શું થાય? દિવાલ કાઢે, બીજું થાય મોટું નુકસાન. કોઈ પણ વાતનો અનુભવ તો લેવો જ પડે, પછી ધંધો થાય. એ વાત
Om Namah Shivaya.